नमो हरिहरन्ताणं नमो सीताणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहूणं मंगलं वदवान् वीरो मंगलं गौतमो गणि मंगलं कुन्दकुन्दारो धर्मोऽस्तु मङ्गलम् मोक्षमार्गस्य नेतारम् हेतारम् कर्म भूताम् ज्ञातारम् विश्वतत्त्वानाम् वन्दे तद्गुणगाथे तत्त्वात् सूत्रग्रन्थ न आधारे આપણે જીવોના વિશેષ ભાવોની ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે બીજા અધ્યાયના આઠમા સૂત્રના માધ્યમથી જીવનો ઉપયોગ, જીવનું લક્ષણ ઉપયોગ છે એની આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ કરી અને એક બે જણના ફીડબેક આવ્યા કે થોડું અઘરું પડ્યું, થોડું ફરીથી રિવાઇઝ કરીએ એટલે આપણે થોડુંક એને રિવાઇઝ કરીને આજે આગળ ચાલીશું. જો રિવાઇઝ કરવામાં આજે સિમ્પલ જ રાખશું, બહુ ભેદ પ્રભેદમાં નહીં જઈએ. આપણે જોયું તું લક્ષણ કોને કહે છે, લક્ષણ કોને કહેવાય, અનેક મળેલી વસ્તુઓમાંથી કોઈ એક પદાર્થને જુદું પાડવાના હેતુને, ખાલી જુદું પાડવું એ ક્રિયા નહીં પણ એમાં જે આપણી પાસે સાધન છે જેનાથી જુદું પાડી શકાય છે એ સાધનને લક્ષણ કહેવાય છે. અનેક મળેલી વસ્તુમાંથી કોઈ એક વસ્તુને જુદું પાડવાનું સાધન એને લક્ષણ કહેવામાં આવે છે. દરેક પદાર્થનું કંઈક ને કંઈક લક્ષણ તો હોય જ છે. એ લક્ષણ વગર પદાર્થ જુદો પડતો નથી. વિશ્વમાં છ દ્રવ્ય કીધા તો છ દ્રવ્યમાં સમજો ખાલી સામાન્ય ગુણ જ હોય, વિશેષ ગુણ હોય જ નહીં, તો છ કેવી રીતના થાય? તો બધું એક જ થઈ જાય, કેમ કે બધા દ્રવ્યના ગુણો સમાન છે. તો દ્રવ્યના જે વિશેષ ગુણો છે એમાંથી એનું લક્ષણ બને છે. જો થોડું ધ્યાનથી સાંભળ્યો, દ્રવ્યના વિશેષ ગુણમાંથી એનું લક્ષણ બને છે પણ દરેક વિશેષ ગુણ પણ લક્ષણ બની શકતું નથી. કેમ કે અમુક વિશેષ ગુણ એકથી વધારે દ્રવ્યમાં પણ હોઈ શકે છે, જેવી રીતના કે ક્રિયાવર્તી શક્તિ તો જીવમાં પણ છે અને પુદ્ગલમાં પણ છે. બરાબર? તો સમજો કે જીવમાં ગુણો તો એક સામાન્ય ગુણ, એક વિશેષ ગુણ. બરાબર? વિશેષ ગુણમાંથી પણ એક નાનકડું પોર્શન એ એનું લક્ષણ છે. ખ્યાલ આવે કે આવું દરેક ગુણમાં, દરેક દ્રવ્યમાં અપ્લાય કરો. દરેક દ્રવ્યના વિશેષ ગુણમાંથી પણ નાનો અંશ એ એનું લક્ષણ બને છે. જેવી રીતના પુદ્ગલ દ્રવ્ય લઈએ તો પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ છે એના સ્પર્શ ગંધ વર્ણ. પુદ્ગલ દ્રવ્યમાં પણ ક્રિયાવર્તી શક્તિ છે, એમાં પણ વૈભાવિક શક્તિ છે પણ એ બધા એના લક્ષણ નથી બની શકતા, કેમ કે એવા ગુણો જીવમાં પણ જોવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે તો લક્ષણ કોને કીધી કે ઘણા બધા પદાર્થોમાંથી એક પદાર્થ જુદો પાડી શકાય તો એનું જે સાધન કે એનું જે હેતુ હોય ઇટ હેઝ ટુ બી રિયલી યુનિક ઓનલી ટુ ધેટ સબસ્ટન્સ, તો જ એનાથી એ જુદું પડી શકે, નહીં તો એ જુદું ના પડી શકે. બરાબર છે? ચાલો આગળ. આપણે લક્ષણ બે પ્રકારના જોયા હતા, એક આત્મભૂત લક્ષણ, એક અનાત્મભૂત લક્ષણ. પદાર્થના ત્રૈકાળિક લક્ષણને આત્મભૂત લક્ષણ કહે છે કે એ પદાર્થ સાથે હંમેશા હોય છે, એનાથી ક્યારે જુદો પડતો નથી. અને અનાત્મભૂત લક્ષણ કેવું છે કે ખરેખર તો એ લક્ષણ નથી પણ વર્તમાન સિચ્યુએશનમાં, વર્તમાન પર્યાયમાં કોઈ અન્ય પદાર્થને કોઈ અન્ય પદાર્થનું લક્ષણ કહેવું એ અનાત્મભૂત લક્ષણ છે. આટલું ક્લિયર છે? ઓકે, આગળ. આપણે લક્ષણના ત્રણ પ્રકારના દોષ જોયા, અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ દોષ. અવ્યાપ્તિ એટલે અમુક દ્રવ્યમાં એ લક્ષણ હોય અને અમુકમાં ન હોય તો એને અવ્યાપ્તિ દોષ કહેવામાં આવે છે. અતિવ્યાપ્તિ કે આ દ્રવ્યમાં તો એ લક્ષણ છે જ પણ બીજા દ્રવ્યમાં પણ છે. જેવી રીતના કે ક્રિયાવર્તી શક્તિનું એક્ઝામ્પલ આપણે હમણાં લીધું તે એ ક્રિયાવર્તી શક્તિ જીવમાં પણ છે અને પુદ્ગલમાં પણ છે તો અતિવ્યાપ્તિ થાય છે બરાબર. રાગ દ્વેષ ભાવ છે એ જીવમાં અવ્યાપ્તિ દોષ લાગુ પડે છે કેમકે સંસારી જીવમાં રાગ દ્વેષ છે સિદ્ધમાં નથી. ક્રિયાવર્તી શક્તિ અથવા ગમન લઈએ લક્ષણ તરીકે તો એમાં અતિવ્યાપ્તિ આવે બરાબર. આ બધી આપણે વાત થઈ. અને અસંભવ દોષ કે જે લક્ષણ એ પદાર્થમાં છે જ નહીં એને અસંભવ દોષ કહેવાય છે. જે રીતના જીવમાં સ્પર્શ દંડવર્ણ તો હોય જ નહીં ક્યારે તો એ અસંભવ દોષ લાગુ પડે છે. ખ્યાલ આવે ને? ના, બધા અનાત્મભૂત અસંભવમાં જવું જરૂરી નથી. કેમકે કોઈ સિચ્યુએશનમાં સમજો કે બધા અહીંયા સ્થિર છે, બધા સ્થિર છે અને કોઈ એક ગમન કરી રહ્યું છે તો ત્યારે એ ક્રિયાવર્તી શક્તિના આધારે પણ એ જીવને અનાત્મભૂત તરીકે તમે એનું લક્ષણ કહી શકો. ખ્યાલ આવે ને? જેવી રીતના સમજો કે સિદ્ધ શિલામાં કોઈ ગમન કરતા ત્યાં જે ગમન કરે છે એ પુદ્ગલ છે એમ આપણે કહી શકીએ. સિદ્ધ શિલામાં જે ગમન કરે છે એ પુદ્ગલ તો કહી શકે કેમકે ત્યાં જેટલા જીવો છે એ ગમન નથી કરતા, એ અસ્થિર છે. ખ્યાલ આવ્યો ને? કે અનાત્મભૂત છે પણ અતિવ્યાપ્તિ દોષ છે ત્યાં. ખ્યાલ આવ્યો? જો મારે હજી કંઈક કહેવું છે તો ધ્યાન આપજો. આપણે અહીંયા શું કીધું આઠમી ગાથામાં જીવનું લક્ષણ શું છે? ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. હવે બ્યુટી શું છે? આપણે સંસાર અવસ્થામાં જેને આપણે હું તરીકે માનીએ છીએ, જેને હું તરીકે માનીએ છીએ એ લગભગ બધું અસંભવવાળું દોષ છે. સંસારી અવસ્થામાં મેજોરિટી જીવ સાત તત્વોની ભૂલ કરે છે અને શરીરને પોતાનું માને છે અને શરીર માને જીવમાં અસંભવ દોષ છે બરાબર. અમારા કપડાં, અમારી ગાડી, અમારી પેન, અમારા વાળ, અમારા નખ કેટલા સરસ છે આ બધામાં શું છે? બધામાં અસંભવ દોષ છે. સંસારી જીવને અમુક વસ્તુ એવી પણ છે જેમાં અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ દોષ આવે છે. જે રીતના આ હું બહુ ગુસ્સાવાળો, હું બહુ પ્રેમાળ છું એ બધા રાગ દ્વેષના ભાવ છે, એમાં અવ્યાપ્તિ દોષ આવે છે. હું જો કેટલો ફાસ્ટ ભાગું છું આદિ બધા અતિવ્યાપ્તિવાળા દોષ છે. પણ એ બધા સેટ નાનો છે અને મેજોરિટી સેટ કોનો છે? અસંભવ દોષવાળાનો છે. એટલે આનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિકેશન તમે વિચાર કરો તો જેટલા જીવો હું આત્મા છું અને આ જ્ઞાન ઉપયોગ મારું લક્ષણ છે એ નિર્ણય કરી શકે છે તો એ મોક્ષ માર્ગ પર આગળ વધે છે. અને જેટલા એ નિર્ણય નથી કર્યો એ બધા જે અસંભવ દોષમાં પડેલા છે. ખ્યાલ આવે છે? આજે હવે સમજો આપણે કોઈ તિર્યન ચાલી લઈ લઈએ જે એમ કહે ને એને કોઈ જાતનું એડિશનલ આ ભાવમાં નવું ધર્મના નામે કોઈ જ્ઞાન નથી. સમજો કે એ તો નાનપણથી જે પેલું સમજો કોઈ કૂતરું હોય તો એ નાનપણથી એના શરીરને જ પોતાપણે માને છે. એને કોઈ શાસ્ત્ર કે એને કોઈ ભગવાન કે એને એવી કોઈ કોન્સેપ્ટ નથી ને. ત્યાં દેવશાસ્ત્ર ગુરુ એવો કોઈ તિર્યંશ ગતિમાં એવો કોઈ કોન્સેપ્ટ નથી કેમકે ત્યાં કોઈ શીખાડનાર, કોઈ ધર્મનો ઉપદેશ દેનાર નથી. ત્યાં તો જે અનાદિકાળથી માનતા આવ્યા એ નિત્ય માન્યતામાં જ જીવ પડેલો છે અને ક્યાંક પોતાની સ્ફૂરણાથી પોતાનો નિર્ણય કરી શકે. એટલે એ નરક ગતિમાં જે જીવ છે પોતાની સ્ફૂરણાથી સમ્યક દ્રષ્ટિ થયા ને, એને બી થાય છે, એને પણ થઈ શકે. એ કહ્યું ને હમણાં જ થઈ શકે. કૂતરાને શું ચારે ગતિમાં સમ્યક દર્શન થઈ શકે મારે કહેવાનો મતલબ શું છે કે આજે મનુષ્ય ગતિ છોડીને અને દેવ ગતિ છોડીને બીજી બે ગતિઓમાં કોઈ ધર્મ ઉપદેશ નથી,
પ્રાપ્તિ નથી.
હા, એ ભાવમાં કોઈ એડિશનલ આમ ધર્મ ઉપદેશ મળતો હોય અને જેનાથી જીવને આ પોતાનું સ્વરૂપ નક્કી કરવાની ઓપોર્ચ્યુનિટી મળે એવું નથી. ત્યાં પોતાના જ પૂર્વના સંસ્કારથી, જાતિ સ્મરણ આદિથી, ખૂબ વેદના આદિથી, એવા કોઈ ભય આદિથી, એ બધા અથવા જીનેન્દ્ર ભગવાનના દર્શનથી, તેજન જ્યોતિમાં જીનેન્દ્ર ભગવાનના દર્શનથી સમ્યક દર્શન થાય, દિવ્ય ધ્વનિ સાંભળીને સમ્યક દર્શન થાય. સમોસરામાં પણ એ જીવ બહુ ઓછા થાય, એટલે એને થોડું એક્સેપ્શનમાં આપે નહીં. પણ કહેવાનો મતલબ શું છે કે ત્યાં એ જીવોને પોતાનું લક્ષણ નક્કી કરવા માટેની ઓપોર્ચ્યુનિટી ઓછી છે. તો અનાધિકારથી જે જોયું બસ એને જ લક્ષણ નક્કી કરીને એમાં પડેલા છે. તો આ જીવનું લક્ષણ ઉપયોગ છે નક્કી કરવું બહુ જરૂરી છે. એનાથી હું જીવ છું એવો નિર્ણય, એવો વિકલ્પાત્મક નિર્ણય પહેલા જીવને થાય. એટલે સમ્યક દર્શનની તો વાત જ નથી હજી, પણ પહેલા એક ઉપયોગ ભૂમિમાં, એટલે આપણે કેવી રીતના સમજવું, એક પહેલા એક નિર્ણય તો થવો જોઈએ કે એના જીવ નામની કોઈ સત્તા છે. બહુ વર્ષો પહેલા મને યાદ છે એક ભાઈ સાથે ચર્ચા થઈ હતી કે જીવ છે પહેલા તમે એ પ્રૂવ કરો, જીવ જેવી કોઈ સત્તા જ નથી. આ તો જે બધું છે કેમિકલ મિકેનિકલ બધું રિએક્શન છે અંદર બોડી, જે જ્ઞાન થાય છે એ તો બ્રેનથી થાય છે. અત્યારના જે બધું અંદર બધા સોલ્ટ સોડિયમ પોટેશિયમનું જે રિએક્શન છે એનાથી હું જીવતો છું, અને જે દિવસે એ બધું બંધ થઈ જશે તો હું મરી જઈશ. તો જીવ નામની સત્તા જ નથી એવું કોઈ ખ્યાલ આવે. મોસ્ટ ડોક્ટર્સ થિંક દેટ વે. આજે આખું મેડિકલ સાયન્સ છે ઇટ ઇઝ બેઝ ઓન આ બધું. એટલે જો એની ના નથી, એ સાયન્સથી જે બધું આઈડેન્ટિફાય થયું છે એવું છે અંદર હકીકતમાં, પણ બધી જ ઉદગલની રચના છે. અહીંયા બ્રેન નથી એમ નથી, એટલે બ્રેનથી જ્ઞાન થતું નથી. બ્રેન સુધી ઓલા નર્વ્સ પહોંચે છે, સિગ્નલ પહોંચે છે, ત્યાં બધું જે એનું બધું સોલ્ટ બેલેન્સ બધું જે થતું હશે થાય છે, પણ એનાથી જ્ઞાન થતું નથી. જ્ઞાન તો અંદર જીવથી જ થાય છે. ખ્યાલ આવે ને? તો આ જ જીવનું જ્ઞાન ઉપયોગ જે એનું લક્ષણ છે પકડવું બહુ જ જરૂરી છે. એનાથી જીવની સત્તા નક્કી થાય છે. એના માટે મેઇન આર્ગ્યુમેન્ટ એ છે ને કે આ જીવતો વ્યક્તિને આ મળે, આ મળતું બેમાં શું ફરક છે? હજી એનામાં એવા સોલ્ટ તો પડ્યા જ છે ને, હજી શરીરમાંથી કંઈ ઇમિડિયેટ મૃત્યુ પામેલા જીવને કંઈ બધું કોમ્પોઝિશન બદલવા નથી લાગતું તો છે, પણ એમાં કોઈ કંઈક એવી શક્તિ હતી જે જાણનાર દેખનાર કોઈક કંઈક ઉપયોગમાં જેને કારણે એ સજીવ હતો અને આ હવે નિર્જીવ છે. એ જીવ નામક કોઈક તો સત્તા હોવી જોઈએ, અને એનું આઈડેન્ટિફિકેશન કેવી રીતના થાય કે હા આ વસ્તુ જીવ છે? તો એ ઉપયોગથી થાય છે. બરાબર, આપણે આના ઉપર થોડી લાસ્ટ ટાઈમ પણ વધારે ચર્ચા થઈ હતી કે રાગ દ્વેષ કેમ નહીં, ખાલી ઉપયોગ જ કેમ. બરાબર, જે જાણવા દેખવાનો વ્યાપાર આપણો ચાલે છે ને એ આપણો બિગેસ્ટ ટૂલ છે ટુ ડિસાઈડ કે ના આ જે જાણી રહ્યો છે એ જ હું છું. ખ્યાલ આવે? ઠંડી લાગી, ગરમી લાગી, તડકો ખૂબ લાગ્યો તો કોઈકને તો લાગ્યો ને, કોને લાગ્યો? ગુરુદેવ શ્રી કહે ને કે ભાઈ આંખ બંધ કરો તો અંધારું દેખાય છે, પણ અંધારું કોઈકને તો જણાય ને. એ જ જાણનાર પદાર્થ છે, એ પદાર્થ એ હું જીવ છું. બરાબર, આટલી આપણે ચર્ચા થઈ હતી. ચાલો થોડું સ્લાઇડ માંથી વાંચીને આગળ વધીએ. હાજી, જાતિ સ્મરણ. હા, જો આ પણ બહુ સરસ છે. જાતિ સ્મરણ જ્ઞાનથી ખ્યાલ આવે છે કે આ જે આ હું જે હતો એ પહેલા હું ક્યાં હતો? ત્યાં જુદા શરીરમાં હતો, અને અત્યારે હું જુદા શરીરમાં છું. ત્યાં મારું ઘર, કુટુંબ, પરિવાર આદિ બધા હતા, અને અત્યારે અહીંયા જુદા છે. ખ્યાલ આવે? તો આનાથી પણ એક સોંગ આપણને એક એવિડન્સ મળે છે કે ના, આ જીવ નામની કોઈ સત્તા છે. હમણાં જ એક યુટ્યુબ પર આમ જ રેન્ડમલી કંઈક હું સાંભળવા લાગ્યો તો કોઈ વ્યક્તિ છે, દીપ કંઈક નામ છે એનું, દીપ કોઠારી ઇફ આઈ રિમેમ્બર કરેક્ટ, બોરીવલીમાં બોર્ન અને હવે નવી મુંબઈમાં રહે છે. તો એને જાતિ સ્મરણ નામ થયું કે આ ભાવની પહેલા એ ઉદયપુરના જે રાજા હતા એ રાજાના મુખ્ય એનું જે સૈન્ય હોય એના કમાન્ડર તરીકે એનો ભાવ હતો. એવી રીતના એની યાદ આવી અને એની આખી સ્ટોરી ને એનું બધું કેવી રીતના એ ત્યાં ગયા અને બધું આખો એની સ્ટોરી છે એને સાંભળ્યો. પણ કહેવાનો મતલબ કે આવા તો ઘણા ઘણા ઉદાહરણો છે. તમે ગૂગલ કરશો ને તો ખાલી ઇન્ડિયામાં જ છે એવું નહીં, બધા બધે મળી આવે છે એમ કે અન્ય દેશોમાં અને બધે જ એક્ઝામ્પલ મળે છે કે ભાઈ એને કંઈક જૂનું યાદ આવે છે. એટલે જાતિ સ્મરણ તો સાયન્ટિફિકલી પણ પ્રૂવ થઈ જ શકે છે. તો એનાથી જીવ પ્રૂવ થઈ શકે છે કે જીવ તો છે. હવે જીવ છે તો કેવો છે? તો આ જાણનાર દેખનાર એ જીવ છે. ચાલો વાંચીએ આપણે સીધા આઠમા સૂત્રથી જ લઈએ. જો આઠમું સૂત્ર ઉપયોગો લક્ષણમ, એનો એક સ્લાઇડ ઉપર અર્થ, જીવ કા લક્ષણ ઉપયોગ હૈ. ચૈતન્ય કે સાથ સંબંધ રખને વાલા, સંબંધ રખને વાલે જીવ કે પરિણામ કો ઉપયોગ કહેતે હૈ. એને સિમ્પલ શબ્દોમાં આજે જાણવા દેખવાનો જે પ્રગટ દર સમયનો વ્યાપાર ચાલુ છે એને ઉપયોગ કહેવાય છે. પકડાય છે કે નહીં ઉપયોગ? એક ફીલ થાય છે કે ઉપયોગ એટલે શું વસ્તુ છે. આપણું જે જ્ઞાન ચાલી રહ્યું છે દર સમયે, આને જાણ્યું આને જાણ્યું આને જાણ્યું, એ આપણને નિરંતર રીતસર આમ પકડમાં આવે છે કે જો મેં આ વસ્તુને જાણ્યું, જો મેં આને જાણ્યું હમણાં. તો એ જાણતું જ્ઞાન એ જીવ છે. બરાબર, ચાલો આગળ. આપણે એના બે ભેદ જોયા, આત્મભૂત અનાત્મભૂત, નેક્સ્ટ સ્લાઇડ. અને એના લક્ષણાભાસમાં ત્રણ જોયા, અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ. આગળ જઈએ. લક્ષણ કોને કીધું હતું? કે બહુત સે મિલે હુએ પદાર્થ મેં સે, કિસી એક પદાર્થ કો અલગ કરને વાલે હેતુ અર્થાત સાધન કો લક્ષણ કહેતે હૈ. ઉપયોગ કો જ્ઞાન દર્શન ભી કહેતે હૈ. જ્ઞાન ગુણ અને દર્શન ગુણને મળાવીને એની જે પર્યાય થાય છે એનો ઉપયોગ કહેવાય છે. વહ સભી જીવો મેં હોતા હૈ ઓર જીવ કે અતિરિક્ત અન્ય કિસી દ્રવ્ય મેં નહીં હોતા, ઇસલિયે ઉસે જીવ કા અસાધારણ ગુણ અથવા લક્ષણ કહેતે હૈ. લક્ષણ કેવું હોવું જોઈએ? કે પહેલા તો એ દ્રવ્યમાં હોવું જોઈએ, બીજા કોઈ દ્રવ્યમાં ન હોવું જોઈએ અને પકડાવવું જોઈએ. સમજો કે જીવમાં એવા બીજા સુખ ગુણ પણ છે જે જીવમાં છે, અન્ય ગુણોમાં, અન્ય દ્રવ્યમાં નથી. પણ વર્તમાન અવસ્થામાં જે આપણે દુઃખનો અનુભવ કરી રહ્યા છે તો એનાથી પેલું અતિન્દ્રિય સુખ પકડાતું નથી, એનું અનુમાન નથી લાગી શકતું. એને શાસ્ત્ર સાધે આદિના માધ્યમથી અનુમાન થાય છે. પણ જેવો જ્ઞાનનો ઉપયોગ પકડાઈ શકે છે, એ પ્રગટ જાણી શકાય છે, એવું હોતું નથી. એટલે એને સુખને લક્ષણ નથી. ખ્યાલ આવે? જીવનું લક્ષણ ઉપયોગ કેવું, સુખનો કેવું. બીજા પણ છે ને, જેવી રીતના સમજો ચારિત્ર ગુણ છે, વીર્ય ગુણ છે. વીર્ય તો ચલો તો એ સામાન્ય છે, વૈભાવિક શક્તિ છે અથવા તો એનામાં પ્રભુત્વ શક્તિ છે, વિભુત્વ શક્તિ, આવી ઘણી શક્તિઓ છે ને. પણ એ બધાને લક્ષણ ન કીધું, લક્ષણ જ્ઞાન ન કીધું, ઉપયોગ નથી. બરાબર, ચાલો આગળ. ઇસલિયે ઉસે જીવ કા અસાધારણ ગુણ અથવા લક્ષણ કહેતે હૈ ઓર વહ સદભૂત અર્થાત આત્મભૂત લક્ષણ હૈ, ઇસલિયે સબ જીવો મેં સદા હોતા હૈ. જો એક પોઈન્ટ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ઉપયોગ તો પર્યાય છે ને, ઉપયોગ કઈ જીવનું ગુણ નથી, અને તો એને ત્રૈકાલિક લક્ષણ શું કામ કીધું? ખ્યાલ આવે છે? આપણે જોયું આત્મભૂત તો ત્રૈકાલિક લક્ષણ હોવું જોઈએ અને ઉપયોગ એ જીવની પર્યાય છે તો એને ત્રૈકાલિક કેમ કીધું? તો જો દરેક જીવમાં ધારાવાહી રૂપે, સંસારી જીવમાં ધારાવાહી રૂપે ઉપયોગ હોય જ છે, ભલે એની શક્તિ ઓછી વધારે હોય, સંસાર અવસ્થામાં ઉપયોગ હોય જ છે. સિદ્ધ અવસ્થામાં કેવલ જ્ઞાન છે એટલે આમ ઉપયોગ ન કહી શકાય, કેમ કે ત્યાં ઉપયોગ અને લબ્ધિ જ્ઞાનનો કોઈ ફરક નથી. ત્યાં તો દર સમયે કેવલ જ્ઞાન છે, પણ એને ઉપચારથી ત્યાં પણ ઉપયોગાત્મક જ્ઞાન કહ્યું છે. આમ જ મને વાંચવામાં આવ્યું ગઈકાલે જ, મારી નવમી ગાથામાં, નવમા સૂત્રમાં આગળ આવશે. પણ એ વાંચ્યું એટલે કન્ફર્મ થયું કે એ ઉપયોગને, એટલે અહીંયા સંસારી અવસ્થામાં તો વાસ્તવિક રીતે ને જ્યાં ઉપચાર છે એવી રીતના ઉપયોગને, કેમ કે પરંપરાએ એક ત્રણે કાળ રહે છે એટલે એને એનું લક્ષણ કીધું. ચાલો આગળ. હવે જો આ લક્ષણનું જે એક્ઝામ્પલ આપે છે, સોને ચાંદી કા એક પિંડ હોને પર ભી ઉસમે સોના અપને પીલેપન આદિ લક્ષણ છે ઓર ચાંદી અપને શુક્લ આદિ લક્ષણ છે, દોનો અલગ અલગ હૈ, એસા ઉનકા ભેદ જાના જા સકતા હૈ. એવી રીતના જીવ ઓર કર્મ અથવા શરીર એક ક્ષેત્ર મેં હોને પર ભી જીવ અપને ઉપયોગ લક્ષણ કે દ્વારા નૌ કર્મ કર્મ સે અલગ હૈ, ઓર દ્રવ્ય કર્મ નૌ કર્મ અપને સ્પર્શ સ્પર્શાદિ લક્ષણ કે દ્વારા જીવ સે અલગ હૈ. ઇસ પ્રકાર ભેદ પ્રત્યક્ષ જાણા જા સકતા. આથી આપણે ચર્ચા થઈ હતી. જો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વાંચી લીધી છે, ફરી વાંચે. ઉપયોગ કા અર્થ ક્યાં હૈ કે ચૈતન્ય આત્મા કા સ્વભાવ, ઉસ ચૈતન્ય સ્વભાવ કા અનુસરણ કરને વાલે આત્મા કે પરિણામ કો ઉપયોગ કહેતે હૈ. જે આત્માના સ્વભાવને અનુસરીને પરિણમે એને ઉપયોગ કહેવાય છે. વો ઉપયોગ જીવ કા અબાધિત લક્ષણ હૈ. તો આનાથી સિદ્ધાંત શું જાણ્યો કે મેં શરીર આદિ કે કાર્ય કર સકતા હું ઓર મેં ઉને હિલા ડુલા સકતા હું, એસા જો જીવ માનતે હૈ વે ચેતન ઓર જડ દ્રવ્યો કો એક રૂપ માનતે હૈ. મેં એનો આપણે જાણીને લક્ષણ જાણીને ફાયદો શું કે ભેદ વિજ્ઞાન આપણે કરીશું. આ હું જીવ છું, આ બીજા આ બીજું દ્રવ્ય છે, અને પછી આપણો અવગુણ દ્રગુત્વ ગુણનો સિદ્ધાંત લાગુ પડે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી. તો જો જળ રૂપ એક રૂપ માનતે હૈ ઉનકી ઇસ મિથ્યા માન્યતા કો છોડાને કે લીએ ઓર જીવ દ્રવ્ય જળ કે જળ સે સર્વથા ભિન્ન હૈ યહ બતાને કે લીએ ઇસ સૂત્ર મેં જીવ કા અસાધારણ લક્ષણ ઉપયોગ એસા બતાયા ગયા હૈ. બરાબર. ચાલો આની ચર્ચા આપણે થઈ. હવે જો આગળ નવમું સૂત્ર લઈએ છીએ. હવે ઉપયોગના ભેદ, પહેલું હતું જીવનું લક્ષણ, હવે છે ઉપયોગના ભેદ. તો જો સૂત્ર વાંચે, સ દ્વિવિધો અષ્ટચતુર્ભેદ. સ સ એટલે તે, સ એટલે તે, તે એટલે કોણ? ઉપયોગ. ઉપયોગ દ્વિવિધો, બે ભેદ, બે પ્રકારનો છે, દક્ષિણ ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. અને અહીંયા અહીંયા ઊંધું લીધું છે, જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. અને એના પછી ભેદ કીધા અષ્ટ ચતુર્ભેદ, એટલે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે, દર્શનોપયોગના ચાર ભેદ છે. બરાબર. જો નીચે અર્થ વાંચે, વહ ઉપયોગ જ્ઞાનોપયોગ ઓર દર્શનોપયોગ કે ભેદ સે દો પ્રકાર કા હૈ ઓર વે ક્રમશઃ આઠ ઓર ચાર ભેદ સહિત હૈ. અર્થાત જ્ઞાનોપયોગ કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ઔધિ જ્ઞાન, મનપર્યાય ઓર કેવલ જ્ઞાન યહ પાંચ સમ્યક જ્ઞાન, ઓર કુમતિ, કુશ્રુત ઓર કુઔધિ યહ તીન મિથ્યા જ્ઞાન, ઇસ પ્રકાર આઠ ભેદ હૈ. તથા દર્શન ઉપયોગ કે ચક્ષુ, અચક્ષુ, અવધિ ઓર કેવલ, ઇસ પ્રકાર ચાર ભેદ હૈ. ઇસ પ્રકાર જ્ઞાન કે આઠ ઓર દર્શન કે ચાર મિલાકર ઉપયોગ કે કુલ બાર ભેદ હૈ. જો ધ્યાન આપજો, તમે જ્ઞાનાવરણ કર્મની વાત કરો ને તો એના પાંચ પ્રકાર. જ્ઞાનાવરણ કર્મ પાંચ પ્રકાર કયા? મતિ જ્ઞાનાવરણ, શુદ્ધ જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મનપર્યાય જ્ઞાનાવરણ, કેવલ. જ્ઞાનાવરણ કર્મને સામે સમ્યક જ્ઞાન છે કે મિથ્યા જ્ઞાન, એના સાથે ફરક પડતો નથી. ચાલક જ્ઞાનની પર્યાય આઠ પ્રકાર, તો પાંચ સમ્યક પર્યાય, ત્રણ મિથ્યા પર્યાય, એને જુદી પાડી. મન પર્યાય જ્ઞાનને કેવળ જ્ઞાન સમ્યક જ હોય છે, એટલે એના કુજ્ઞાનના ભેદ ન બને. બરાબર. પણ કર્મના એંગલથી પાંચ. સિમિલરલી દર્શન ઉપયોગ ચાર પ્રકાર, પણ દર્શનાવરણ કર્મ કેટલા? નવ પ્રકાર. તો પેલા ચાર દર્શન ઉપયોગની સામે ચાર દર્શનાવરણ કર્મ, ચક્ષુ દર્શનાવરણ, અચક્ષુ દર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવળ દર્શનાવરણ, અને એની સાથે પાંચ પ્રકારની નિદ્રા, નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા પ્રચલા, ધ્યાન રહેતી. ખ્યાલ આવે? તો એ નિદ્રાના નિદ્રા कर्म ए दर्शन उपयोग ने घाते इन जनरल एक घाते कोई एक पर्टिक्युलर दर्शन उपयोग नहीं घात एम नहीं जीवना वर्तमान में आपने चक्षु दर्शन अचक्षु दर्शन उपयोग है अवधि दर्शन उपयोग नहीं केवल दर्शन उपयोग नहीं हम निद्रा उदय आए तो कोने घाते तो चक्षु अचक्षु देव देव ख्याल आ फरी जो चक्षु दर्शनावरण कर्म क्या उपयोग ने घाते तो चक्षु दर्शन उपयोग ने घाते अचक्षु दर्शनावरण कर्म अचक्षु दर्शन उपयोग ने घाते अवधि दर्शनावरण कर्म अवधि अवधि दर्शन ने घाते केवल दर्शनावरण कर्म केवल दर्शन ने घाते और बाकी ना पांच निद्रा ना कर्म तो जे जे अहिया चक्षु दर्शन के अचक्षु दर्शन अवेलेबल है ये बधाने घाते अवधि केवल तो छे ज नहीं तो एने नहीं घातता बराबर हवे देवगति में निद्रा होय के नहीं नरक गति में निद्रा होय के नहीं तो देव और नरक गति में निद्रा नहीं हवे त्या दर्शन उपयोग केटला अवेलेबल है देव और नरक गति में दर्शन उपयोग केटला अवेलेबल है त्रण केम कि केवल दर्शन उपयोग नहीं चक्षु अचक्षु अवधि दर्शन उपयोग है सामने निद्रावरण कर्म नहीं ख्याल आए कर्म है पर रूपे उदय में नहीं आता हम समझो कि कोई मुनिराज है अवधि ज्ञानधारी मुनिराज तो इनने निद्रा है कि नहीं जे थोड़ी घनी पाछली रात्रि में एक पड़खे सूए है जे थोड़ी घनी निद्रा इमने उदय है तो त्यारे इमने जे निद्रा निद्रावरण कर्म जे पण प्रकार उदय तो त्रणे प्रकार दर्शन उपयोग ने घाते ख्याल आए थोड़ा समझा
ओके डिस्कस कर एक धारा प्रमाण उपयोग सदैव रहे
हाँ ना ना जो प्रश्न सारो आपणे बात करी कि उपयोग तो धारावाही रहे तो अहियां तो निद्रा उदय आता उपयोग ना घात थी गये तो ना उपयोग नो पूर्णपणे घात नहीं थो हाँ आ बदल हाँ पर दर्शन पूर्वक ज्ञान हो तो एवी अनादि काल में संसारी जीव ने कोई मोमेंट नहीं कि जयरे दर्शन और ज्ञान पूरा घात थी जाए पूरा घात थता जाए क्षयक्षम भावे है तो ओछा थी जाए कर्म नो उदय आए तो आनी उघाड़ दर्शन उपयोग और ज्ञान उपयोग नो उघाड़ ओछो थी जाए बस एटू जीरो थता ज नहीं क्या नहीं तो जड़ गई हाँ एट बहु ओछा थी जाए जी रीतना निगोदी आदि जीवो है अथवा इवन असंगनी जीवो है तो इमने ज्ञान नहीं इमने पर ज्ञान है पर बहु ज्ञान ओछू है एवज रीते समझ कोमा में कोई जीव है मनुष्य कोई कोमा में पड़ो तो इन्हें ज्ञान है कि नहीं इने पर ज्ञान
है
व्यापार पण छे लब्धि पण छे उपयोग पण छे बेव छे ख्याल आवे जे रीतना समझो आपणे सूई गया होय अने स्वप्न जोईए अने पछी उठीए तो स्वप्न जोई रह्या छे त्यारे तो जाणीए छे ने उठीने भले याद नथी रहेतो याद नथी रहेतो एटले लब्धि ज्ञानमां नथी गयो एम धारणा सुधी नथी पहोंच्यो तो याद नथी रहेतो हाँ એ પણ એવી રીતે જાણ કે કંઈક તો જોયું તું પણ હવે યાદ નથી ખ્યાલ આવે એટલે જ્ઞાન તો છે અને ઉઘાડ તો છે પણ હા ઓછો વધારે થયા ચાલ આગળ વધે તો આપણે દર્શન ઉપયોગ જ્ઞાન ઉપયોગ દેવી રહ્યા બરાબર હવે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગના મીનિંગ શું છે એનો ભાવ શું છે આપણા નવમા સૂત્રમાં જોવાનું છે એની પહેલા આપણે એના ભેદ પ્રભેદ એકવાર જોઈ લઈએ નેક્સ્ટ લેવલ जो ज्ञान उपयोग में मतिश्रुत अवधि मन परे केवल अनेको मति कुशुत को अवधि दर्शन उपयोग में चक्षु अचक्षु अवधि ने केवल बराबर आप जो लीघा फरी हम जो दर्शन उपयोग और ज्ञान उपयोग को कहव नेक्स्ट लेवल जो पूर्व विषय से हटना और बाद के विषय की ओर उत्सुक होना ज्ञान की पर्याय नहीं है इसलिए उस चेतना पर्याय को दर्शनोपयोग कहा जाता है। नेक्स्ट पची वाँचू जो अहिया के एक एक्जाम्पल पर वाँचू हमें शास्त्र में जेनी पास हो पानू 189 है એમાં દર્શન ઉપયોગનો વચમાં એક સેક્શન છે જેની પાસે આ એક અલગ વર્ઝન હોય તો 9મું સૂત્ર એમાં અર્થ એમાં ફર્સ્ટ સેકન્ડ પોઈન્ટ જવા દો એના પછી દર્શન ઉપયોગ લખ્યું છે એ આપણે વાંચીએ છીએ। મળ્યું કોઈને નથી મળ્યું એવું? ચાલો તો જો કોઈ પણ પદાર્થને જાણવાની યોગ્યતા એટલે કે લબ્ધિ થતા તે પદાર્થ સન્મુખતા પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થ તરફથી હટીને વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુકતા પ્રગટ થાય છે તે દર્શન છે। ખ્યાલ આવે છે? સમજાય છે ને? સિમ્પલ લેંગ્વેજ છે। કોઈ પણ પદાર્થને જાણવાની તૈયારી એને જાણવાની ઉત્સુકતા એ દર્શન ઉપયોગ છે। જો ફરીથી વાંચે કોઈ પણ પદાર્થને જાણવાની યોગ્યતા એટલે કે લબ્ધિ થતા તે પદાર્થ તરફ સન્મુખતા જો જાણવાની યોગ્યતા થવી એ જ્ઞાનનો ઉપયોગ છે પણ એની સન્મુખતા એની પ્રવૃત્તિ અને બીજા પદાર્થ તરફથી હટીને વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુકતા એ દર્શન છે જેને આપણે કહીએ ને પદાર્થનો સામાન્ય પ્રતિભાસ થવો એક કંઈક છે એવું ગ્લિમ્સ મળ્યું હવે કંઈક છે એ પણ કહેવા સુધી પહોંચ્યું ને એ પણ જ્ઞાનનો ઉપયોગ થઈ ગયો ખરેખર એની પહેલાની અવસ્થા એને દર્શન ઉપયોગ કહેવાય છે। જો નીચે ફરીથી એનો એક્ઝામ્પલ પણ આપશે છે તે ઉત્સુકતા ચેતનામાં જ થાય છે વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી થોડો પણ જાણવામાં આવે તો જ્ઞાન થઈ ગયું એટલે એની પણ પહેલા થોડો પણ જાણવામાં આવતો નથી ત્યાં સુધીના ચેતનાના વ્યાપારને દર્શન ઉપયોગ કહેવામાં આવે છે। દ્રષ્ટાંત એક માણસનો ઉપયોગ ભોજન કરવામાં લાગી રહ્યો છે બરાબર જમી રહ્યો છે અને તેને એકદમ ઈચ્છા થઈ કે બહાર મને કોઈ બોલાવતું તો નથી ને હું તે જાણી લઉં અથવા કોઈનો અવાજ કાનમાં પડવાથી તેનો ઉપયોગ ભોજન તરફથી હટીને શબ્દ તરફ લાગી જાય છે આમાં ચેતનાના ઉપયોગનું ભોજનથી ખસવું અને શબ્દ તરફ લાગવું થયું પણ જ્યાં સુધી શબ્દ તરફનું કાંઈ પણ જ્ઞાન ન થાય ત્યાં સુધીનો વ્યાપાર તે દર્શનનો ઉપયોગ છે। ખ્યાલ આવે? એક તરફથી જ્ઞાનનો ઉપયોગ હટીને બીજી વસ્તુ જાણે એની પહેલા થતો એક સામાન્ય પ્રતિભાસ એક ઉત્સુકતા એને દર્શનનો ઉપયોગ કહેવાય છે। ઇટ ઇઝ સો ક્વિક કે એને છદમસ્ત જીવ જુદું પાણીને જાણી શકતો નથી કે આ દર્શન થયું ને આ જ્ઞાન થયું એમ ભેદ પાડી શકાતો નથી નહીં તો પછી એને નિર્વિકલ્પ ન કહેવાય ને તો એ સવિકલ્પ એ પણ સવિકલ્પ થઈ જાય કે આ દર્શન ઉપયોગને નિર્વિકલ્પ જ્ઞાન કહેવાય છે એટલે નિર્વિકલ્પ જાણવું કહેવાય છે વિકલ્પ એટલે ભેદ પાડીને સમજવું અહીંયા આ ડેફિનેશનમાં બધો રાગદ્વેષ નહીં ભેદ પાડીને સમજવું એને વિકલ્પ કહેવાય તો જ્ઞાનોપયોગ કેવો છે કે હા આ જો અવાજ આવ્યો ને એ આનો અવાજ છે મતલબ પુરુષનો છે કે સ્ત્રીનો છે આઈડેન્ટિફાય થઈ શકે છે ત્યાં ભેદ પાડી શકાય છે તો એ સાકાર વિકલ્પ કહેવાય છે અને એની પહેલા આજે કંઈક છે એવી જાતની એક અવધારણા એક કંઈક એનું આભાસ એમાં ભેદ નથી પાડી શકાતા હજી આઈડેન્ટિફિકેશન નથી એટલે એ નિરાકાર છે અને એ સામાન્ય જ્ઞાન છે જ્ઞાનને વિશેષ જ્ઞાન ઉપયોગ કહેવાય દર્શનને સામાન્ય ઉપયોગ કહેવાય છે જો સામાન્ય ઉપયોગ વિશેષ ઉપયોગ પછી નિરાકાર ઉપયોગ સાકાર ઉપયોગ નિર્વિકલ્પ ઉપયોગ સવિકલ્પ ઉપયોગ ખ્યાલ આવે ને ઘણા બધા જુદા જુદા નામ છે પણ એનો મીનિંગ સેમ છે ખ્યાલ આવે हाँ छदमस्त जीव के लिए दो जानने की क्रिया के बीच का अंतराल वो दर्शन उपयोग अवधि ज्ञान पहला पण थई जाय मति ज्ञान पहला हाँ जो अवधि ज्ञान पहला अवधि दर्शन थाय छे मैं रॉन्ग सांभळ्यु पर बाकी मति ज्ञाननी पहला जेवी रीते सांभळवू नीचे थी अवाज आवे छे के नहीं ए तो कर्णेन्द्रिय थी थशे એટલે કાનના માધ્યમથી સાંભળશે તો પહેલા અચક્ષુ દર્શન ઉપયોગ થયો, પહેલા અચક્ષુ દર્શન ઉપયોગ કાનથી થયું એટલે અચક્ષુ દર્શન ઉપયોગ, પછી કર્ણેન્દ્રિયથી અવાજ પડ્યો એને ખાલી જાણવાનું કાર્ય થયું એ મતી જ્ઞાન થયું, અને એમાં પછી એનાલિસિસ થયું કે આ પુરુષનો છે કે સ્ત્રીનો છે, આનો મારા ફ્રેન્ડ છે કે કોઈ અંજાણ વ્યક્તિ છે, જોરથી અવાજ છે કે ધીમો છે, આ બધું જે એનાલિસિસ જે થયું એ શુદ્ધ જ્ઞાન થયું, એ તો મતી જ્ઞાનમાં પણ એનાલિસિસ નથી, એ મતી જ્ઞાનની અંદર આવ્યું. દર્શન ઉપયોગ, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અને મતિ જ્ઞાનની અંદર અવગ્રહ વિના અવય ધારણા કરવા, આખો ક્રમમાં કેટલું બધું થઈ ગયું ખાલી આટલા આટલા ટાઈમમાં. આપણું અટેન્શન અહીંયાથી હટીને અહીંયા ગયું એટલે આમાં કેટલું બધું થઈ ગયું. તો એમાં સૌથી ફર્સ્ટ ઇન્સ્ટન્સ જે થાય છે દેટ ઇઝ દર્શન ઉપયોગ. બરાબર, ચલો જો આમાંથી વાંચીએ. અચ્છા, નીચે હજી એક વાક્ય, પૂર્વ વિષયથી હટવું અને પછીના વિષય તરફ ઉત્સુક થવું તે જ્ઞાનનો પર્યાય નથી, તેથી તે ચેતના પર્યાય, તે ચેતના પર્યાયને દર્શનોપયોગ કહેવામાં આવે છે. બરાબર, જે હમણાં આપણે પરિભાષા સ્લાઇડમાં વાંચી તે છે. આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે. આત્માના ઉપયોગનું એક તરફથી કોઈ બીજા પદાર્થ તરફ ઝૂકવું એ દર્શન છે. ચલો આગળ વાંચો. હવે આ તો દર્શનની વાત કરી, હવે જ્ઞાનની વાત કરીએ. જો સ્લાઇડમાં પાછા આવી જશો આપણે, જ્ઞાનોપયોગ આત્મા અથવા અન્ય પદાર્થ કા ઉપયોગાત્મક ભેદ વિજ્ઞાન હોના હિ આકાર હૈ. પદાર્થો કે ભેદાભેદ કે લીએ હોને વાલે નિશ્ચયાત્મક બોધ કો હિ આકાર કહેતે હૈ. અર્થાત પદાર્થ કા જાનના હિ આકાર હૈ ઓર વહ જ્ઞાન કા સ્વરૂપ હૈ. જો આ ભાષા થોડી અઘરી છે તો એને સમજવાની ટ્રાય કરજો. સમજો કે અહીંયા આ લાકડાનું આ પડ્યું છે, બરાબર. હવે મેં એને જાણ્યું તો મારું જ્ઞાન આ શેપનું નથી થઈ જતું. દરેક દ્રવ્યનો જે આકાર છે તો ગુણો એ જ આકારે રહે છે, બરાબર. એ તો આપણે કોમન વસ્તુ છે ને કે જેવો આ દ્રવ્યનો આકાર છે તો અહીંયા જીવ મનુષ્ય આકારે છે તો જ્ઞાન ગુણ બી મનુષ્ય આકારે જ હોય છે. એટલે અહીંયા એ આકાશના આકારની વાત નથી. હવે સમજો, પદાર્થનો આકાર જીવે જાણ્યો, પદાર્થનો આકાર જીવે જાણ્યો તો આપણે એમ કહીએ કે આ જ્ઞેય પદાર્થ છે અને એનો જેવો આકાર છે એવો જ્ઞાનમાં આકાર પડ્યો છે. તો જાણે આવું રિફ્લેક્શન જ્ઞાનમાં પડતું હોય એવું પણ નથી. જ્ઞાનમાં ફક્ત આ પદાર્થમાં આવો આકાર છે, એનું આટલું વજન છે, એનો આવો કલર છે એવું સ્પેસિફિક જણાઈ ગયું, એને જ એમ કહેવાય કે આ એનો આકાર પડ્યો. ખ્યાલ આવે, એનું જ્ઞાન થયું. પણ એને ભાષા એમ કહેવાય કે આનો આકાર જ્ઞાનમાં પડ્યો. ખ્યાલ આવે, જ્ઞાનાકાર થયો. જ્ઞેયાકાર એ જ જ્ઞાનાકાર, એવું આપણે આવે છે જે છઠ્ઠી ગાથામાં સમયકાર, કે જેવો જ્ઞેયાકાર છે એવો જ જ્ઞાનાકાર છે. અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થા વખતે પણ એ જ્ઞાન તો જ્ઞાન જ છે, એવું આવે ને. તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે જે આપણે બધું એક્ઝામ્પલ હતું કે જીવનો ઉપયોગ ભોજનમાં હતો, જમવામાં હતો, હવે એને ત્યાંથી ઉપયોગ હટાવીને કોઈ બોલાવે છે કે શું, કે એને ઉત્સુકતા થઈ એટલો દર્શન ઉપયોગ થયો. હવે એમાં એને કર્ણેન્દ્રિયના માધ્યમથી જાણ્યું કે હા કોઈ બોલાવે છે, ત્યાં એને ઈહા વખત સુધી નિર્ણય થઈ ગયો કે હા બોલાવે છે. પછી એને લબ્ધી સાથે એટલે એના મેમરી સાથે એને ચેક કર્યું કે કોણ બોલાવે છે, આવો અવાજ કોનો છે. તો સમજો કે કોઈકના જેવો મેચ થયો તો ખબર પડી કે હા તો આ વ્યક્તિ બોલાવે છે, અને સમજો મેચ ન થયો તો એમ થાય કે આ તો કોઈ નવું જ લાગે, આવું તો મેં ક્યારે સાંભળ્યું નથી. ખ્યાલ આવે, આ બધું એનાલિસિસ જે થયું તો એ વખતે એ જે અવાજનો કાનમાં પડવું એટલે જ્ઞાનમાં પડવું, તો એનું જે એનાલિસિસ થયું ને એને એમ કહેવાય કે એ પદાર્થનો આકાર જ્ઞાનમાં પડ્યો. ખ્યાલ આવે છે? એટલે એને સાકાર જ્ઞાનોપયોગ કહેવાય, આકાર સહિત જ્ઞાનોપયોગ. દર્શનમાં આવો કોઈ ડિટેલ એનાલિસિસ નથી એટલે એને નિરાકાર કહી દીધું. જ્ઞાનોપયોગ સાકાર કેમ કીધો? કેમ કે જ્ઞાનમાં આકાર પડે છે એટલે નહીં, જ્ઞાન એનાલાઇઝ કરી શકે છે અને એનું ડિટેલ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે એટલે એને સાકાર કહેવામાં આવે છે. ખ્યાલ આવે ને? જેવી રીતના આ પદાર્થને એનાલાઇઝ કરીને એની બધી જ ડિટેલ જ્ઞાને જાણી લીધી એને એમ કહેવાય કે સાકાર જ્ઞાન થયું. સાકાર એટલે એના આકાર સહિત જ્ઞાન થયું એમ નહીં. આ ખ્યાલમાં આવ્યો ને? જેવી રીતના જ્ઞાનને કહેવાય સવિકલ્પ જ્ઞાન. સવિકલ્પ એટલે કે એનામાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, એ વિકલ્પ જુદા, એ તો રાગ દ્વેષના વિકલ્પ છે જુદા. અને એમાં જ્ઞાનમાં ભેદ પાડીને, ભેદ પાડીને એટલે કે આ પદાર્થ સોલિડ છે, લિક્વિડ નથી, આ પદાર્થ આટલી હાઇટવાળો છે, ઊંચો નથી, નીચો નથી, આ પદાર્થ આટલો હેવી છે, વધારે કે ઓછો નથી, આવું જે ભેદ પ્રભેદ પાડીને પદાર્થનું એક્ઝેક્ટ નોલેજ જે મળ્યું એને એમ કહેવાય સવિકલ્પ જ્ઞાન છે. ખ્યાલ આવે છે ને? એ પદાર્થના જ્ઞાનને જ આ જુદા જુદા ખાલી વિશેષણ આપ્યા, પણ સી બેઝિક કોન્સેપ્ટ જે ફંડામેન્ટલ છે એને ક્યારેય ભૂલવા નહીં. જીવ અસંખ્યાત પ્રદેશી છે, એનું જ્ઞાન પણ અસંખ્યાત પ્રદેશી છે. જ્ઞાનનો આકાર એટલે સમુદ્ઘાત સિવાય ક્યારેય બદલાતો નથી. ખ્યાલ આવે કે જેવો શરીરનો આકાર એવો જ્ઞાનનો આકાર. પણ હા, જ્ઞાનમાં એવી વિશેષ શક્તિ છે કે બહાર જેવો પણ પદાર્થ હોય એનું બધું નોલેજ એ સકેત કરી લે છે. એને એને જ એમ કહેવાય કે સાકાર જ્ઞાન થયું. બરાબર? તો જો હવે આપણે જ્ઞાનોપયોગને વાંચીએ જરા આમાંથી. સેમ સાકાર જ્ઞાન કહો કે સવિકલ્પ જ્ઞાન કહો, સેમ જ છે. જો આપણે પેજ 190 ઉપર થર્ડ બુલેટ છે ને એમાં ઉપરનો પેરેગ્રાફ સ્કીપ કરી લઈએ. નહીં, ચાલો ત્યાંથી જ વાંચીએ. ચાલો ફર્સ્ટ પેરેગ્રાફ જે છે ત્યાંથી. જો જ્ઞાનને સાકાર અને દર્શનને નિરાકાર કહેવામાં આવે છે, મળ્યું ને બધા? ત્યાં આકારનો અર્થ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ એમ થતો નથી, પણ જે પ્રકારનો અર્થ હોય છે, જે પ્રકારનો અર્થ એટલે પદાર્થ, જે પ્રકારનો પદાર્થ હોય તે પ્રકાર જ્ઞાનમાં જણાય તેને સાકાર કહેવામાં આવે છે. અમૂર્તિક આત્માનો ગુણ હોવાથી જ્ઞાન તો પોતે ખરી રીતે અમૂર્ત છે. જે પોતે તો અમૂર્ત હોય અને દ્રવ્ય ન હોય માત્ર ગુણ હોય તેને પોતાનો જુદો આકાર હોઈ શકે નહીં. એટલે જેવો જીવનો આકાર છે એવો જ જ્ઞાનનો આકાર છે એમ કહે છે. પોતપોતાના આશ્રયભૂત દ્રવ્યનો જે આકાર હોય તે જ આકાર ગુણનો હોય છે. જ્ઞાન ગુણનો આધાર આત્મદ્રવ્ય છે, તેથી આત્માનો જે આકાર તે જ જ્ઞાનનો આકાર છે. આત્મા ગમે તેવા આકારના પદાર્થને જાણે તો પણ આત્માનો આકાર તો સમુદ્ઘાત સિવાય બહારના શરીર આકારે જ રહે છે. આત્મા ગમે તેવા પદાર્થને જાણે, આત્મા કહો કે જ્ઞાન કહો, એનો આકાર તો શરીર આકારે જ છે એમ. તેથી વાસ્તવિક રીતે જ્ઞેય પદાર્થના આકારે જ્ઞાન થતું નથી, પણ આત્માને આકારે જ જ્ઞાન રહે છે. પણ જ્ઞેય પદાર્થ જેવો છે તેવો જ્ઞાન જાણી લે છે, તેથી જ્ઞાનને સાકાર કહેવામાં આવે છે. દર્શન એક પદાર્થથી બીજા પદાર્થને જુદું પાડતું નથી, તેથી તેને નિરાકાર કહેવાય છે. બરાબર? આટલું ક્લિયર થઈ ગયું. હવે આ નીચેનું બધું આપણે એક સાકાર સવિકલ્પ એ બધું છે આપણે સ્કીપ કરીએ. બરાબર? એ આપણે જોઈ લઈએ. હા, બસ આ ગાથામાં લગભગ આટલું છે. હા, એક પોઈન્ટ આમાં હજી છે. જો આ થોડું કન્ફ્યુઝિંગ છે પણ થોડું સમજો. આમાં એમ કહ્યું છે કે જે હા, જો ફોર્થ પોઈન્ટ છે ને, ફોર્થ બુલેટ, એનો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈશું. અંતર્મુખ ચિત્ત પ્રકાશ ને એ બોલે, જો થોડું ડિટેલ છે, હું અહીંયા ખાલી કહું છું, તમે એનો વિચાર કરજો, ન સમજાય તો ઇગ્નોર કરજો. જો અંતર્મુખ ચિત્ત પ્રકાશને દર્શન અને બહિર્મુખ ચિત્ત પ્રકાશને જ્ઞાન કહેવામાં આવે છે. અંતર્મુખ ચિત્ત પ્રકાશ અને બહિર્મુખ ચિત્ત પ્રકાશ, ખ્યાલ આવે? અંતર્મુખ ચિત્ત પ્રકાશને દર્શન કીધું, બહિર્મુખ ચિત્ત પ્રકાશને જ્ઞાન કીધું. જો એક અપેક્ષાએ પોતાના આત્માનો નિર્ણય કરવાને સમય દર્શન કીધું ને, પણ એ શ્રદ્ધાગુણની વાત છે, એ જુદું છે. અહીંયા એને કન્ફ્યુઝ ના કરતા, પણ અહીંયા જો જે સામાન્ય જ્ઞાન થઈ રહ્યું છે કોઈ પણ પદાર્થનું, તો જ્યારે ભોજન કરતો હતો જીવ, કે જ્યારે અવાજ સાંભળી રહ્યો છે જીવ, એને ભોજનનું પણ સામાન્ય જ્ઞાન થઈ રહ્યું છે, અવાજનું પણ એને સામાન્ય જ્ઞાન થઈ રહ્યું. તો બહારનો જ્ઞેય બદલાતા પણ અંદરમાં જે જ્ઞાન, જે એ દર્શન ઉપયોગ છે, એ તો કોમન છે ને, કે એ પોતાના અંતર્મુખી એને એ જ્ઞાન થઈ રહ્યું છે, એમ અહીંયા કહેવા માંગે છે. જ્યારે જ્ઞાનોપયોગ એ બહિર્મુખ છે, એટલે પદાર્થ પદાર્થને જુદા જાણે છે. દર્શનોપયોગ નિરંતર થાય છે અને બધા પદાર્થને સમાન જાણે છે, એમ અહીંયા એમ કહેવા માંગે. જો નેક્સ્ટ લાઈનમાં છે, સામાન્ય વિશેષાત્મક બાહ્ય પદાર્થને ગ્રહણ કરનારું જ્ઞાન છે, અને સામાન્ય વિશેષાત્મક આત્મ સ્વરૂપને ગ્રહણ કરનારું દર્શન છે. કહેવામાં શું માંગે છે? અહીંયા પોતાના આત્માને જાણવું એ દર્શન, અને બહારના પદાર્થને જાણવું એ જ્ઞાન. એમને જ્યારે પદાર્થનું જ્ઞાન થઈ રહ્યું છે, ત્યારે જે સામાન્ય પ્રતિભાસ થઈ રહ્યો છે, એ સામાન્ય પ્રતિભાસમાં એક આત્મા પણ કોમન છે ને બધામાં, એનું દર્શન ઉપયોગ પણ કોમન છે. તો બસ એ દર્શન ઉપયોગ એ પદાર્થમાં ભેદ પાડ્યા વગર એક અંતર્મુખી જ્ઞાન એનું થઈ રહ્યું છે. અંતર્મુખ ને શું શબ્દ વાપર્યો અહીંયા? અંતર્મુખ ચિત્ત પ્રકાશ, એ જાતનો દર્શન ઉપયોગ થઈ રહ્યો છે. અને બહિર્મુખ એટલે પદાર્થ તરફથી જુઓ તો એ જ્ઞાન ઉપયોગ થઈ રહ્યો. હવે એમાં શંકા સમાધાન અહીંયા છે, એ તમે વાંચજો કે આવું કેમ કીધું. તો એના માટે પછી આચાર્ય ભગવાન જવાબ આપે છે, એનો એક કોમન ભાવ આપણે જોઈએ. હા, હવે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. 10મું સૂત્રમાં થોડું ઇન્ટ્રોડ્યુસ કરવું હતું, મારો ટાઈમ અહીંયા પૂરો થાય છે. જો એક શોર્ટમાં હું તમને કહું, આપણે આ 8મું અને 9મું સૂત્ર જે છે, તો જીવનું લક્ષણ, એ લક્ષણમાં ઉપયોગ જોયું અને ઉપયોગના ભેદ પ્રભેદ જોયું, બરાબર? હવે 10મું સૂત્ર જે છે અહીંયાથી હવે જીવના ભેદોની શરૂઆત થશે. તો જીવના ભેદોમાં સૌથી પહેલા સંસારી અને મુક્ત, બરાબર? પછી જો આગળ જતા આપણે 11મું સૂત્ર પણ થોડું ગ્લાન્સ કરીએ, તો સંસારી જીવોના ભેદ અને મુક્ત જીવોના ભેદ છે. હા, સંસારી જીવના એક પ્રકારે ભેદ, સંસારી જીવના બીજા પ્રકારે ભેદ, સ્થાવર અને ત્રસ્તના ભેદ, એ રીતે હવે આગળના બધા સૂત્રો ચાલશે. લગભગ આ 30મા સૂત્ર સુધી, આઈ થિંક 30 સુધી આવી રીતના સંસારીના ભેદો ચાલશે. ના, તો હજી આગળ હજી આગળ છે. એટલે ઇન જનરલ આ સંસારી જીવોના હવે ભેદ પ્રભેદ, મુક્ત જીવોમાં તો સિદ્ધ ભગવાન છે, એટલે એમાં કોઈ ભેદ નથી, એ જાતનું અહીંયા વર્ણન કરશે. ખ્યાલ આવે છે? તો આજે હવે સંસારી અને મુક્ત એ નેક્સ્ટ સૂત્રમાં આપણે 5 પરાવર્તનનું સ્વરૂપ આવશે, એ થોડું આપણે ડિટેલમાં જોશું, એની ચર્ચા આગળ કરશું. જીવાણી સૂત્ર લઈએ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે, इसके लिए जिन वाणी मां को वंदना शत बार है, वंदना शत बार. बोलो अंतर्मुख मुद्रावंत सर्व जिनेन्द्र भगवान नो, द्वादशांगी जिनवाणी माता नो, हालता चलता सिद्ध समान सर्व मुनि राजो नो.